તારીખ 14/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 65
વિચાર બળ વધવા માટે નીચેથી છેલ્લે થી પાંચમી લીટી છે. પ્રસંગથી કેટલાક અરસ્પર સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે તે વિચારમાં સ્ફુરી આવતા સ્વ વિચાર બળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે દેવે પોતે પોતાનો આત્મવિચારનો બળ વધે એટલા માટે આ પત્ર લખ્યો છે. પછી સુભાષભાઈને તો વાંચવા વિચારવાનો એ નિમિત્ત થાય છે, પત્ર લખવાનો હેતુ પણ એમણે સ્પષ્ટ કરી દીધો છે કે આ પત્ર મેં મારા આત્માના વિચાર બળ વધવા અર્થે લખ્યો છે. એટલે પત્રનો વિષય કેવો સુંદર છે એ આપણને શરૂઆતથી જરા લક્ષમાં લેવા જેવો વિષય છે. આ પત્રનો વિષય કેટલો સુંદર છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવું એ મુમુક્ષુ આત્માનું ધ્યેય છે, એક આદર્શ છે, જીવનનો એક અંતિમ ધ્યેય છે, ગોલ છે જીવનનું કે અહીં સુધીનું મારે કામ કરવું છે, જેને લક્ષ્યાંક કહેવામાં આવે છે, અહીં સુધી પહોંચવું છે. એ સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવા જે ઈચ્છતો હોય એને જ મુમુક્ષુ કહી શકાય. થોડો દોષ ભલે રહી જાય એ મોક્ષો નથી. આત્મા મૂળ સ્વરૂપે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત પદાર્થ છે અને એ આત્મ પ્રાપ્તિરૂપ જે અનુભવ છે અથવા સંપૂર્ણ મોક્ષ કે જેમાં કોઈ ક્લેશ કે દુઃખ હોતું નથી એનો માર્ગ પણ ક્લેશ રહિત સુખરૂપ છે, જેમાં આત્મિક શાંતિ પ્રગટ થાય છે. એવું જેનો પહેલેથી નિર્ધાર છે એ ધ્યેયને પહોંચવા માટેનો કોઈ ઉપાય હોય તો તે એક આત્મજ્ઞાન. આત્મજ્ઞાનમાં આત્મદર્શન પણ સમાય છે અને આત્મજ્ઞાનમાં આત્મધ્યાન પણ સમાય છે. એટલે આત્મદર્શન તે સમ્યક દર્શન, આત્મજ્ઞાન કે શૂન્ય જ્ઞાન અને આત્મધ્યાન કે સમ્યક ચારિત્ર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાને મોક્ષ માર્ગ, મોક્ષનો ઉપાય કહો, મોક્ષનો માર્ગ કહો, તો તે આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને આત્મજ્ઞાનની આત્મવિચાર દશા એ આત્મજ્ઞાનનું કારણ છે. સ્પષ્ટપણે વિચાર દશા ઉપર સીધો દ્રષ્ટિપાત કરીએ તો મનુષ્ય જીવનમાં માણસ આત્માને છોડીને બધું વિચાર્યા કરે છે. મનુષ્યનું જીવન જેવું સામાન્ય મનુષ્યનું જીવન જેવું આપણું જીવન જેવું ભૂતકાળમાં તો આત્મવિચાર છે એના બધા જ વિચારો ચાલે છે. આત્મવિચારને બાદ કરીને બધો વિષય વિચારવાનો અને તે બધો સંયોગ વિચારવાનો છે. ત્યાં ભૂતકાળના વિચારો આવે, ત્યાં વર્તમાન કાળના વિચારો આવે, ત્યાં ભવિષ્યકાળના વિચારો આવે, પણ એ બધા સંયોગના વિચારો કરે છે. આત્માનો વિચાર કરે એ વાત જુદી થઈ જાય છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી. અહીંયા એક બહુ સારી વાત એ કરે છે પરદે કે કોઈ કોઈ માણસો આત્માનો વિચાર કરતા પણ દેખાય છે. એનું સાહિત્ય વાંચે છે, તે સંબંધે શ્રવણ કરવાનો યોગ હોય તો શ્રવણ પણ કરે છે, સારું પણ લાગે છે વાંચતાને સાંભળતા. પણ એ જે આત્માનો વિચાર ચાલ્યો સાંભળતી વખતે વાંચતી વખતે એનું બળ નથી હોતું. સાંભળવું વાંચવું એ ગમવું એક વાત છે અને એ સંબંધિત બળ ઉત્પન્ન થવું એક બીજી વાત છે. અને એ બળ નહીં ઉત્પન્ન થવાનું કારણ એમણે અહીંયા બહુ સરસ બતાવ્યું છે કે જીવ આત્માનો વિચાર કરે, આત્મજ્ઞાનના પુસ્તકો કે શ્રવણ કરવાનું મળે, છતાં એનું આત્મબળ કેમ એવું ઉત્પન્ન થતું નથી કે જેને લઈને એને આત્મજ્ઞાન ને આત્મધ્યાન ઉત્પન્ન થાય. જે બળના કારણે તો કે અસત્સંગ છે ને અસત્પ્રસંગ છે. અસત્સંગ એટલે સત્સંગ સિવાયનો બધો સંગ તે અસત્સંગ છે. સત્સ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે કોઈ સંગ, આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય એવા નિમિત્તોનો સંગ, એવા મનુષ્યનો સંગ અથવા જ્ઞાની પુરુષનો સંગ, સત્પુરુષનો સંગ, તે સત્સંગ છે. સત્યનો રંગ લાગે તે સત્સંગ, અથવા આત્મકલ્યાણનો રંગ લાગે, રસ ચડે એવા સંઘને સત્સંગ કહીએ. અને એ સિવાયના જેટલા કોઈ સંઘ છે તે બધા અસત્સંગમાં જાય છે. પછી પરિવારના કુટુંબના સભ્યોનો સંઘ હોય કે બજારના કોઈ સંબંધના કારણે પરિચય રહેતો હોય, સંઘ રહેતો હોય, તે હોય, જે કાંઈ છે સત્સંગ સિવાયનો બધો અસત્સંગ. અને એમાં પણ કોઈ દુર્ગુણી મનુષ્યો સાથેનો જો સંબંધ રહેતો હોય, પ્રીતિ રહેતી હોય, અપેક્ષા રહેતી હોય, તો એ અસત્સંગ નથી પણ કુસંગ છે કે જે જીવને પોતાને દુર્ગુણની ઉત્પત્તિમાં નિમિત્ત થાય છે. પણ સામાન્ય રીતે મુમુક્ષુને કુસંગ ન હોય, દુર્ગુણી મનુષ્યનો એ સંગ ન કરે, પણ સત્સંગ કરે એ તો ઘડી બે ઘડી કરે. 24 કલાકમાં સત્સંગના કલાક કેટલા? બાકી તો વ્યવસાય અને કુટુંબ પરિવારની વચ્ચે જ રહેવાનું હોય. તો અસત્સંગ એટલો છે અને એ બધા પ્રસંગો છે એને લઈને જે પ્રસંગો છે, એના કારણે જે પ્રસંગો છે, એ બધા અસત પ્રસંગો છે. આ કારણને લઈને સત્સંગમાં જે કઈ આત્મવિચાર ઉત્પન્ન થાય છે એનું બળ નથી ઉત્પન્ન. બીજી રીતે એમ વિચારી શકાય કે આ કાર્ય આપણા આત્મકલ્યાણ માટે કરવા જેવું નથી એમ લાગે. કરવા જેવું લાગવા છતાં જીવ કરે ન શકે, કેમ કે એ કરવા માટેનું જે બળ હોય એને સહજપણે એ થાય એવી પરિસ્થિતિ નિર્બળપણાને કારણે નથી. કરવા યોગ્ય કર્તવ્ય સમજાય છતાં જીવ ન કરી શકે એનું શું કારણ? કે એની પાસે બળ નથી, એટલું બળવાન પણ નથી એ કામ કરવાનું. સમજાયું છે છતાં નથી થતું એનું કારણ બળનો અભાવ છે. બળના અભાવનું કારણ શું? અસત્સંગ અને અસત્પ્રસંગ છે. અને એ ત્યાં પોતે એમ કે પછી કઈ ઘર છોડીને નીકળી જાઓ, દુકાન બંધ કરી દેવી, શું કરવું? નાનીની ભૂમિકામાં પણ નાની ઘર છોડીને નથી નીકળતા કે દુકાન છોડીને નથી જતા, છતાં જ્ઞાન દશા હોય છે. અને એ જ્ઞાન દશા પહેલા મુમુક્ષુ દશા જ હોય છે એને, તો પછી શું કરવું? કે એ પ્રસંગ તો અનિવાર્ય છે. જે કુટુંબમાં જન્મા એ કુટુંબનો સંગ્રહ, જે આજીવિકા માટેની વ્યવસાયની જે કઈ પરિસ્થિતિ હોય પૂર્વ પ્રારબ્ધ અનુસાર દરેકને હોય, પણ એની રુચિ પ્રીતિ એને અસત્સંગ ને અસત્પ્રસંગ કહેવામાં આવે છે. ખાલી સંગ તે સંગ છે એમ નહીં, પણ પોતે સંગની રુચિ કરે એની અપેક્ષાઓ જે છે તે સંગનો એમાં સંગ સમજવો, અપેક્ષા વૃત્તિ. વિચાર કેમ બધા સંયોગ ના ચાલે છે? એ સંયોગ ની અપેક્ષા વૃત્તિ ઉભી છે માટે ચાલે છે. જ્ઞાનીને કેમ આત્મવિચાર ચાલે છે અને સંયોગના વિચાર નથી ચાલતા? કેમ કે ત્યાં ઉપેક્ષા વૃત્તિ છે. અજ્ઞાન દશામાં જેની અપેક્ષા વૃત્તિ છે એની જ જ્ઞાન દશામાં ઉપેક્ષા વૃત્તિ છે, બે પ્રતિપક્ષ છે. અપેક્ષા અને ઉપેક્ષા બંને પ્રતિપક્ષમાં છે, એટલે દશામાં પણ પ્રતિપક્ષ પણ છે. એટલે પૂર્વ પ્રારબ્ધ યુગે જે કોઈ પરિસ્થિતિ હોય સંઘની, એમાં અપેક્ષા વૃત્તિ, એની પ્રીતિ, એની રુચિ આત્મકલ્યાણની ભાવનાથી ઘટી જાય તો સત્સંગ સફળ થવાની સંભાવના છે, નહીતર સત્સંગ મળે છતાં એ નિષ્ફળ જવાની સંભાવના છે. આ સ્પષ્ટ એ વિષયનો સમજણ કરવી હોય તો સ્પષ્ટ વાત આ પ્રકારે છે કે સત્સંગ મળવા છતાં કેમ સફળ થતો નથી? કે બળ નથી આવતો. બળ નથી આવતો એનું શું કારણ? કે જેટલું પરિણામમાં બળ તો છે મનુષ્યને, આત્મજ્ઞાન ત્યાં એટલું બળ નથી એવું કઈ નથી, પણ બળનો દુરુપયોગ છે. એ બળ સંસારના સંયોગો જે અસત્સંગ ને અસત્પ્રસંગમાં વપરાય છે, ખર્ચાય છે, જે આત્મવિચાર અને આત્મજ્ઞાનમાં ખર્ચાવવું જોઈએ તેના બદલે આમ આ બાજુ ખર્ચાય છે, એવું કઈ નથી. એનો વ્યય છે એ અપવ્યય છે, જેને કહેવાય દુર્વ્યય છે એમ કહી શકાય. બળ અધ્યાત્મના સિદ્ધાંતનો સૂત્ર આ છે કે રુચિ અનુયાયી વીર્ય, વીર્ય એટલે બળ અથવા પુરુષાર્થ. જ્યાં જેની રુચિ ત્યાં એનું બળ લાગવાનું. સંસારિક કાર્યોની અને સંસારિક પ્રસંગોની જેને રુચિ છે એનું બળ ત્યાં વપરાવાનું. તો એ સત્સંગ કરશે તો પણ સત્સંગનું બળ એને બળ વિચાર બળ નહીં આવે, આત્માનો વિચાર બળ નહીં થાય. સારું લાગશે, સારું લાગશે એટલે અવારનવાર સત્સંગ પણ કરશે, વાંચશે, વિચારશે, પણ બળ નહીં મળે. એટલે વિચારવું અને વિચાર બળ ઉત્પન્ન થવું બે જુદા જુદી વાત છે. વિચાર સુધી પહોંચી શકાય છે, વિચાર બળ પ્રાપ્ત થવું એમાં બીજી સાઈડ આટલી ચોખ્ખી થવી જોઈએ. ક્યાં રુચિ છે, ક્યાં પ્રીતિ છે, ક્યાં અપેક્ષાઓ છે, કે જેને લઈને ત્યાં જ બધું બળ ખર્ચાઈ જાય છે. અને એમાં કિંચિત માત્ર સંશય નથી એટલે એ એકદમ સ્વભાવગત વાત છે. સ્વભાવગત વાત છે એટલે સાયન્ટિફિક છે. આંકડામાં ભૂલ પડે, વિજ્ઞાનમાં ના નિયમોમાં ભૂલ ન પડે. વિજ્ઞાન તો વિજ્ઞાનની રીતે જ કામ કરે છે. આ પરિણામોનું વિજ્ઞાન છે. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. હવે શું કહે છે, આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી જેની રુચિ સંયોગોની ઘટી, જેને આત્મરુચિ પ્રગટ થઈ, તેને પહેલામાં પહેલો એ વિચાર આવે કે મારી પાસે આયુષ્યનો સમય મર્યાદિત છે. જેટલો આરંભ પરિગ્રહ વધશે એટલો સમય મારે ત્યાં આપવો જ પડશે. તો જેટલો સમય હું વધુમાં વધુ બચાવી શકું એટલો મારે પ્રયત્ન કરવો જોઈએ. એટલે વર્તમાન સ્થિતિમાંથી અલ્પત્વ કરવા માંડે, તેને જે હોય પણ એમાં કેમ ઘટાડવો અને વધારે સમય ફાળવવો સત્સંગ માટે, આત્મવિચાર માટે કેમ મારે, એ દિશામાં કાર્ય કરવા માટે મારી પાસે જે સમય વધુમાં વધુ કેમ મળી શકે, એનો એ પ્રયત્નશીલ થાય ત્યારે પોતાના ચાલતી પરિસ્થિતિમાં આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરે છે, અલ્પપણું કરે છે. અને એમ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. એક પ્રકારના પ્રસંગો પણ ઓટોમેટિક ઓછા થઈ ગયા. જેટલો વ્યવસાય વિશેષ એટલું એ બાજુનું પોતાનું રોકાણ વધી જાય છે. એ રોકાણ ઘટાડવા માટે આપોઆપ જે પ્રસંગનું બળ ઘટી જશે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. એટલે જેટલી સત્સંગની રુચિ, અસત્સંગનો જે છે એ બળ આપોઆપ જ ઘટશે. સત્સંગનો આશ્રય કરતા એ બાજુની રુચિ છે એટલે વિરુદ્ધ વિષયની રુચિ એક સાથે રહી શકે નહીં. રુચિમાં વિરુદ્ધ રુચિ એક સાથે કામ નથી કરી શકતી. રુચિ ઉત્પન્ન થઈ છે જરૂરિયાતમાંથી. રુચિનું મૂળ જરૂરિયાત છે કે મને શેની જરૂર છે, મારે આત્માને શાંતિ મળે. દુનિયામાં કોઈને પૂછીએ કે જીવને શાંતિ જોતી હોય અને ગમે તે ખર્ચ કરવા તૈયાર હોય તો શાંતિ મળે કે ન મળે? અમેરિકાના પ્રેસિડેન્ટને શાંતિ જોતી હોય ને એને ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર થાય તો મળે કે ન મળે? એ ચીજ કોઈ બીજી રીતે મળતી નથી, એ રીતે જ ખરીદી શકાતી નથી. આત્મશાંતિને, મનને શાંતિને ખરીદી શકાતી નથી. આત્મશાંતિ તો એક સુપ્રીમ ક્વોલિટીની શાંતિ છે જે મનથી પાર છે. પણ મનની શાંતિ પણ ખરીદી શકાતી નથી. પણ આત્મશાંતિને તો સવાલ જ ક્યાં ઊભા થાય છે? તો એ રુચિ એક એવી ચીજ છે કે જેને આત્મશાંતિની જરૂરત છે એને આત્મરુચિ પ્રગટે છે. અને રુચિનો એવો સ્વભાવ છે કે એને બીજું પોષાય નહીં. શું પોષણ ન થાય? આપણે નથી કહેતા કોઈ કામ ન કરવું હોય તો હું કે મને પોષણ નથી, એ વાત એટલે એને પોષાય નહીં. પછી કરવું પડે એ પોષણ વગર કરવું પડે એટલે અરુચિએ કરવું પડે, એ પરિસ્થિતિ ઊભી થાય. એને આત્મરુચિ કહે છે. તો આત્મરુચિનો એક આખો આર્ટિકલ તૈયાર થયો. એમાં અંદર નીકળશે. તે રુચિનો એવો વિષય છે, તેને બીજું પોસાય નહીં. જેને આત્મા પોસાય ને બીજું કઈ પોસાય નહીં, બીજું પોસાય ને આત્મા પોસાય નહીં. કેમ કે બે પ્રતિપક્ષ છે, સ્વ અને પર સામે સામા છે. એક જીવ છે, બીજું અજીવ છે, જળ છે, ઉદ્ભળ છે. એટલે સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. એટલે અવરોધ મટી ગયો. જે સંયોગોનું બળ હતું, આપણે હજી ઉપરમણે એ જ વાત થઈ કે અહીંયા આવીએ એટલે બધું મૂકીને આવીએ. જ્ઞાન નિવૃત્તિ ક્ષેત્રમાં શા માટે આવું? આ કે પુસ્તક ઘરે નથી વાંચી શકાતો, આપણે આ પત્ર ઘરે ન વાંચી શકીએ, આપણે સ્વાધ્યાય માટે એકઠા થતા હોઈએ હોલમાં જઈને ન વાંચી શકીએ. એ હોલમાં આવીએ ત્યારે પણ બીજું લઈને આવીએ છીએ. આગળ પછીના ટેલિફોન આવી ગયા હોય ને આવવાના બાકી હોય, એ બધું ભર્યું હોય અને આપણે આ વાંચવા બેસીએ, એટલે એની અંદર જે અવિક્ષેપ પણ એનો વિચાર થવો જોઈએ. વિક્ષેપ વગર એ વિક્ષેપ ચાલુ જોઈએ. કલ્યાણને વિશે પ્રતિબંધ રૂપ જે જે કારણો છે આ વિક્ષેપ કરનારા, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. તે કારણોને વારંવાર વિચારીને મટાડવા પણ ઘટે છે. અને એ માર્ગને અનુસર્યા વિના આ આત્મવિચારમાં બધું આવી જાય છે, પ્રતિપક્ષનો વિચાર પણ આવી જાય છે. કેમ કે આત્મવિચાર એટલે આત્મહિતનો વિચાર, એને આત્મવિચાર કહે છે. એટલે અહિતનો પણ એની સાથે સાથે વિચાર કરી લેવો જ પડે સાથે સાથે. એટલે એને ઘટાડવા પણ મટાડવા પણ ઘટે છે. અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. એમાં લખ્યું છે મળ વિક્ષેપ અને અજ્ઞાન. આ વિક્ષેપ શબ્દ અહીંયા વાપર્યો છે. નિવૃત્તિ ક્ષેત્રમાં વિક્ષેપ ઓછો થાય છે. એ જબ્બો ઉતારીને આવી ગયા ત્યાં ત્યાં જે થાય અત્યારે કાંઈ નહીં. અહીંયા આવે, અહીંયા તો આ એક જ કામ કરવા, બીજું કોઈ ધ્યાન નહીં, બીજું કોઈ લક્ષ્ય નહીં, બીજો કોઈ વિચાર નહીં. એટલે અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. એટલે પ્રતિબંધક કારણો દૂર થાય છે અથવા અવરોધો દૂર થાય છે. આત્મવિચાર અને આત્મવિચારનો અવકાશ થયા પછી આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. એ આત્મવિચાર અને આત્મજ્ઞાનનું પૂર્વ ભૂમિકાનું પગથિયું છે કે જેમાં આત્મવિચાર થાય છે. આત્મવિચારમાં આ સંધિ છે. આત્મહિતનો વિચાર તે આત્મજ્ઞાનનું કારણ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પદે તેમણે વેચ્યું છે કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. એ આત્મવિચાર કયો કે આત્મહિતની સુવિચારણા કયો? આત્મહિતની વિચારણાને સુવિચારણા કહે છે કે જે સુવિચારણા પ્રગટ થતા આત્મજ્ઞાન નિજ જ્ઞાન પહોંચે. આત્મજ્ઞાન પ્રગટે કે જે જ્ઞાને ક્ષયમોથી પામે પદ નિર્માણ, નિર્માણ પદ સુધીમાં આનંદ ઉત્પન્ન થઈ જાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહી એવો મોક્ષ થાય છે. સેવા કેવળ સત્ય છે, એક મોક્ષ સુધી આત્મસિદ્ધિના પદમાં લીધું, એ જ વાત. આત્મસિદ્ધિ શાસ્ત્ર એમના આખી જે વિચારમાળા છે એનું દોહન કરીને પદમાં મૂકી દીધી છે, એટલે ભિન્ન ભિન્ન જગ્યાએ જુદી જુદી વાતો લીધી છે, એનું સંકલન એમને આત્મસિદ્ધિમાં કરી નાખ્યું છે. લી પદ આપણે લઈએ તો અહીંયા બરાબર મેળ ખાઈ જાય, આત્મવિચારથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિર્વાણ પદ કહો કે મોક્ષ. કેવો છે મોક્ષ? કે નિજ સ્વભાવ સ્વરૂપ છે, આત્મા આત્મ સ્વરૂપ છે, એવો જ મોક્ષનું પરિણામ છે અને જેમાં સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત છે, અથવા એ નાસ્તિથી લીધું અસ્તિથી લઈએ તો જેમાં અનંત આનંદ, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત પુરુષાર્થ, અનંત વિરી, જેને અનંત ચતુષ્ટય કહીએ છીએ, અરિયંત પદમાં જે અનંત ચતુષ્ટય પ્રગટે છે તે મોક્ષ પદ છે અને એ વાત કેવળ સત્ય છે. જે જીવો મૂળ નિંદ્રામાં સુતા છે તે અમુનિ છે, અથવા મૂળ નિંદ્રામાં સુતા છે તે અજ્ઞાની છે, પછી ગમે તે વેશ પહેર્યો, પણ એ બધા જેને મૂળ નિંદ્રામાં છે એ પોતાનું આત્મભાન ભૂલી ગયેલા છે. હું આત્મા કેવો છું એને એવું જેને ભાન નથી તે મૂળ નિંદ્રામાં છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે, જ્ઞાને છે મુનિ છે એ તો આત્માની જાગૃતિની દશા છે. પ્રમાદીને સર્વથા ભય છે, જે પ્રમાદમાં વિસ્મરણ કરી ગયા છે સ્વરૂપને એને સર્વથા ભય છે, બધા જ ભય ઊભા છે એને, આલોકનો ભય છે, પરલોકનો ભય છે, અકસ્માતનો ભય છે એને, મરણનો ભય છે એને, વેદનાનો ભય છે, ચોરીનો લૂંટનો બધો ભય એને, સાથે સાથ બધા જ ભય એને ઊભા છે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. જે આત્મામાં જાગ્રત છે પ્રમાદ રહિત પણે એને કોઈ ભય નથી, કેમ કે આત્મા શાશ્વત અને અવ્યાબાધ સ્વરૂપ છે એવું જેને ભાન વર્તે છે કે હું શાશ્વત છું, મને કોઈ બાધા પહોંચાડી શકે નહીં, શરીરની વેદના પણ મને બાધા પહોંચાડી શકે નહીં, કોઈ મને બાધા, મૃત્યુ પણ મને સ્પર્શી શકતું નથી, શાશ્વત પદાર્થને મૃત્યુ ક્યાંથી હોય, એટલે એને કોઈ ભય નથી એમ શ્રીજીને કહ્યું છે. વિનેન્દ્રદેવની સાક્ષી એ વાત કરે છે, ભગવાને પણ આ વાત કરી છે. એટલે જેને આત્મજ્ઞાન થાય એના શબ્દકોષમાંથી ભય શબ્દ નાબૂદ થાય છે. કે અમારા ડિક્શનરીમાં આ શબ્દ નથી, કોઈ ભય નામની લાગણી એને ઉત્પન્ન થતી નથી, જ્ઞાને એને ક્યાંય ભય થતો નથી. કૃપાળુદેવ અહીંયા આવતા હતા, આવો નિર્જન જંગલ હતું આજુબાજુ, જરા અત્યારે તો જંગલ ઓછું થઈ ગયું, બહુ જંગલ હતું અને જંગલી પશુઓ પણ ફરતા હતા અને સર્પ વગેરેનું નીકળવું તો બહુ સ્વાભાવિક છે આ જગ્યામાં. સર્પ છે, મીછી છે, બીજા ઝેરી જંતુ થાય તો શરીર ને કઈ થાય છે, મને કઈ થતું નથી, આત્માને કઈ થતું નથી, અડોલ સ્વરૂપમાં અડોલ ભાવે એટલું બધું છે કે તારતમ્યતા વિશેષ હોય ઉત્તર ઉપર નું ગુણ સ્થાન હોય છે, તો એ ગુણ સ્થાનમાં પણ જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ છે તારતમ્યતા. પછી તો જેમ તારતમ્યતા જ્ઞાનની વધી જાય પરોક્ષ સ્થિરતા વધતી જાય, ઉપરનું ગુણ સ્થાન આવતું જાય, ઉપરનું ગુણ સ્થાન આવતું જાય. અને મુખ્યપણે મને દશા છે છઠ્ઠું સાતમું ગુણ સ્થાન છે એ સ્વરૂપ સ્થિરતાનું વિશેષપણે છે. એટલે મુનિઓ જંગલમાં નિવાસ એટલા માટે કરે છે અને કરી શકે છે. નિશંક થાય છે, નિર્ભય તો થઈ ગયા, પછી થોડો ભય થાય તો અસ્થિરતા નો થાય, એને મચક ખાઈ, થોડુંક મચક ખાઈ જાય એમ કહીએ. સંકેત છે એ શ્રદ્ધા ગુણ નો પર્યાય છે, અને નિમિત્ત નિમિત્ત એક સંબંધ હોય છે બંને, પણ જેટલો પુરુષાર્થ એટલી સ્વરૂપ સ્થિરતા વધારે છે, એને ચારિત્ર ગુણ ની પર્યાય કહીએ. આપણે ચોથા ગુણ સ્થાને હોય અને શોષણ નું સંકેત છઠ્ઠા સાતમા ગુણ સ્થાને હોય તો પણ સ્થિરતા છઠ્ઠા સાતમા ગુણ સ્થાને વધારે છે. ચોથા ગુણ સ્થાન શાસ્ત્રો છે તેમાં ગુણ ની વૈજ્ઞાનિક રીતે પરિચર્ચા કરે છે, સમ્યક દર્શન પણ છે, સમ્યક જ્ઞાન પણ છે, સમ્યક ચારિત્ર પણ છે. તો રાગ તો છે ત્યાં સુધી પૂર્ણ મિત્રાગ ન થાય ત્યાં સુધી ચતુર્થ ગુણસ્થાન છે, ઉપર ઉપરના ગુણસ્થાને ઘટતો ઘટતો રાખતો છે, અને શુભરાગો પણ રાખતો છે, પણ એને મિથ્યા ચારિત્ર નથી કહેવાતો. આત્માના જ્ઞાન ને આત્મજ્ઞાન કહીએ, પણ વ્યાપાર વ્યવસાય ની અંદર જે ઉપયોગ પ્રવર્તે એને પણ તે મિથ્યા જ્ઞાન નથી કહેવાતું. પરમાર્થ રચનિકા નામ આપ્યું છે, એમાં એમણે આ વાત ચર્ચા કરી છે કે એક જ્ઞાન ગુણ ની પર્યાય લ્યો તો જ્ઞાન ગુણ ના પરિણામ ની ગતિ, જ્ઞાનની શક્તિ, જ્ઞાનની જાતે અને જ્ઞાનનું પ્રમાણ, આ ચાર ફેક્ટર વિચારવા જોઈએ. કેટલું એનાલિસિસ કરે છે એ જ્ઞાન, પૃથ્થકરણ કેટલું કરે છે, એવી રીતે ચારિત્રની વાત લ્યો તો ચારિત્રની ગતિ, ચારિત્રની શક્તિ, ચારિત્રની જાતે અને ચારિત્રનું પ્રમાણ, આ ચાર બધા એમણે બેને વિચાર્યા છે પોતાના પત્ર ની અંદર. તો કે જ્ઞાન ની ગતિ બે જાતની, કા ઉપયોગ આત્મામાં આત્માને વિષય કરતો હોય, કા આત્માને છોડીને કોઈ અન્ય પદાર્થને પણ વિષય કરતો હોય, જેમાં સચેત અચેત સચેત અચેત મિશ્ર કોઈ પણ બીજા પદાર્થો જેને ઉપયોગ જાણે એની ગતિ. પણ એની જાતે તો કે મિથ્યા હોય તો સમ્યક ન હોય, સમ્યક હોય તો સ્વરૂપ નો પણ ઉપયોગ હોય અને પરદ્રવ્યનો પણ ઉપયોગ હોય, સ્વદ્રવ્યનો પણ ઉપયોગ હોય અને પરદ્રવ્યનો, પણ જાતિ એક જ હોય. કા મિથ્યા હોય તો સમ્યક જાતિ નો હોય, સમ્યક હોય તો મિથ્યા જાતિ નો હોય. એટલે જાતિ અપેક્ષા એ લાગુ ન પડે. આપનો પ્રશ્ન જે છે, ગતિ અપેક્ષા એ લાગુ પડે, પણ જાતિ અપેક્ષા એ લાગુ ન પડે. એટલું વિચાર શક્તિ તો જે સામર્થ્ય છે, સ્વભાવ સામર્થ્ય છે એને શક્તિ કહીએ, અને સ્વક્ષેત્ર પ્રમાણે એનું પ્રમાણ છે, સ્વદ્રવ્ય પ્રમાણે એનું પ્રમાણ છે. એવી રીતે રાગમાં, રાગ ને વિતરાગતા બે ગતિ છે ચારિત્ર ગુણ. કે જ્ઞાની ને રાગ ન પણ હોય ને વિતરાગતા પણ હોય, પણ ચારિત્રમાં મીઠા ચારિત્ર નું હોય, સમ્યક ચારિત્ર જ હોય જ્ઞાની ને. અને અજ્ઞાની ને મીઠા ચારિત્ર હોય તો વ્રત નિયમ પાડે તો શૂન્ય ચારિત્ર ન થાય, કેમ કે એની જાતિ જ મીઠા ચારિત્ર ને. તેને પંચ મહાવ્રત સમિતિ યુક્તિ દ્રવલિંગ ધારણ કરે, દીક્ષા લે, પણ એને શૂન્ય ચારિત્ર ન આવે. ચોથા ગુણસ્થાને અવગ્રતિ હોય તો શૂન્ય ચારિત્ર ગણાય, એક વ્રત નો હોય તો. એને વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈ નું. તીર્થંકર થશે, શ્રેણી ઠાણા ભોઈ લો, તો એ સમ્યક ચારિત્ર નું કામ છે. મોક્ષ માર્ગ પર એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થઈ ગયા, બધા સમ્યક જ છે. એટલે એને ચારિત્ર ની સ્થિરતા રૂપ સ્વભાવ છે, ક્લીનતા રૂપ સ્વભાવ છે, સ્વદ્રવ્ય પ્રમાણે એનું પ્રમાણ, સ્વદ્રવ્ય ક્ષેત્ર પ્રમાણ છે. એ ચારિત્ર નું બે ની ચર્ચા છે.
મહાપુરુષો ના ચરિત્રો જોતા જે રાગાદી ભાવ પ્રવર્તન જે થતું દેખાય, એની અંદર જેમ આપે કહ્યું કે આ જે એની જાતિ તો બદલાતી નથી,
નહીં જાતિ
જાતિ નથી બદલાતી, છતાં એને રાગાદી ભાવ થતા દેખાય છે. થાય છે જે રામચંદ્રજી ના એવા
બધા પુરાણ પુરુષોમાં આવે છે.
હા, અને તેમ છતાં એમને ત્યાં સંપૂર્ણ
બાહ્ય દ્રષ્ટિ વાળા તો ભૂલ જ ખાઈ જાય. બાહ્ય દ્રષ્ટિ વાળા ને શંકા પડે, એને જ્ઞાની માનવા તૈયાર ન થાય. રામચંદ્રજી ક્ષણિક સમ્યક દ્રષ્ટિ ચરમ શરીર તદ્દન મોક્ષગામી અત્યારે સીતાલીમાં બિરાજે છે. સીતાજી નું રણ છે, રડ્યા છે પાછું. રડતા રડતા જંગલમાં પશુ પક્ષી અને ઝાડ અને વેલ છોડ ને વેલા ને પૂછે છે કે ક્યાંય સીતાને જોઈ, કઈ બાજુ થી છે કોઈને ખબર. રડતા રડતા પૂછે છે. અને આ વર્ણન આચાર્ય કર્યું છે, દિગંબર આચાર્ય નું લખેલું પદ્મ પુરાણ નામ શાસ્ત્ર છે. રમેશ આચાર્ય, રમેશ આચાર્ય અને કોઈ જીનસેન આચાર્ય, જીનસેન આચાર્ય એવા વર્ણન લખ્યા છે કે સામાન્ય માણસ પોતાની પત્ની પાછળ આવી રીતે રુદન કરે. આ તો હજી અપરણ છે તો પણ ગુજરી ગયું હોય તો આવે ન રડે, એવી રીતે રામચંદ્રજી રડ્યા. અને પછી મહાપુરુષ છે, એટલા મહાપુરુષ જબરદસ્ત છે કે પુરુષોત્તમ પુરુષ તરીકે આજે હજારો વર્ષ ને લાખો વર્ષ પછી ભગવાન શું મુનિ સુવ્રત ના વખત માં છે, વિષ્મા તીર્થંકર ના સમકાલીન છે, વિષ્મા તીર્થંકર ના અત્યારે સ્વકાળ છે. પુરુષોત્તમ પુરુષ તરીકે એટલા માટે ઓળખાય છે કે બોતેર કળામાં પ્રવીણ હતા. જબરદસ્ત રાજકાજ થી માંડીને રાજનીતિ થી માંડીને કોઈ ચીજ અમને ત્યાં ન આવડે એવું નતું, છતાં એક દશા આવે છે એને ત્યારે પણ સમ્યક દર્શન એમનું નહોતું ગયું. કેમ કે ક્ષણિક સમ્યક દર્શન બીજો લોકો પર શંકા કરત, લોકો પડી ગયા છે પાછું લઈ લીધું હશે. સુક્ષમ આવે ને જાય, પણ ક્ષાયિક નો તો થાય જ નહીં. ક્ષાયિક સમય દ્રષ્ટિ જબરદસ્ત. એટલે બાહ્ય દ્રષ્ટિ જીવોને તો વાત ગળે ઉતારવી મુશ્કેલ પડે એવા પ્રસંગો હોય છે. અને એ પ્રસંગો એટલા માટે શાસ્ત્રકારોએ વર્ણવ્યા. આવી વાત શું કરવા કરી? મહાપુરુષ હોય, પુરાણ પુરુષ હોય, એના ગુણ ગાય તો વાંધો નહીં, પણ એને આવી વાતો કરવાની શું જરૂર? આચાર્યને ઉભી છે આની પાછળ હેતુ શું છે? વિચારણીય જે વાત છે આ જગ્યાએ છે કે ગુણ ગવાય તો બરાબર છે, અને અત્યારે પણ આપણે મને કોઈની બ્લેક સાઈડ ન જોવી, આપણે નથી કહેતા ભાઈ કઈ સારું હોય તો આપણે લ્યો, બીજું કઈ આપણે ન જોવું. જન માણસો તો એમ જ વિચારે છે. તો આચાર્યએ શું કરવાની વાત લખી કે જે એનું હીણો દેખાય એવી વાત લખે? આવા મહાપુરુષનું હીણું દેખાય એમાં હેતુ એ છે કે સત્પુરુષને ઓળખવામાં તારે પરીક્ષા થાય છે. પરંતુ તારા તારા તારે વિચાર દશાને ને તારે પરીક્ષા કરવાની જે તારી શક્તિ છે એને હવે તો મૂક આની અંદર લાગુ કર. કરોડો મીટર મૂક તો ક્યાં ઉભો છો? સત્પુરુષને ઓળખવા એ બહુ મોટી વાત છે, અને ઓળખાવા માટે આવી વાત કરી છે. એની અંતરંગ પરિણતિ જે ઓળખાય છે એની બાહ્ય પરિણામથી સત્પુરુષ ઓળખાતા નથી. અને કયા ગુણ સ્થાનકે કેટલા પ્રમાણમાં રાગ હોય એ પણ કર્ણાનુયોગ અનુસાર જો સમજણ હોય સિદ્ધાંતિક તો શંકા પડે જ નહીં. એક તો આ વાતથી જાણકારી નહીં આ, પણ જાણકારી એક વાત છે અને ઓળખાણ તો અનુભવ વાત છે. આમે ચીજ બનતી હોય ને તો માણસ ડગી જાય, ભલે સિદ્ધાંત ગમે એટલો હોય. તમે બહુ ડાઈ ડાઈ વાત કરો છો, પણ તમે ગુસ્સે છે ને ત્યારે મને બધી ખબર છે તમારો મારો કેટલો ચડી જાય છે ચોક્કસ. એમ કે એના પછી એના ઉપર ગુસ્સે થયા હોય ત્યારે તો થઈ રહ્યો, કારણ કે તો ઉદય આવી ગયો. બીજાના ઉપર નો ગુસ્સો હોય તો શંકા પડી જાય, તો એના ઉપર નો ગુસ્સો હોય તો માણસ જીરવી ના શકે. એટલે એ નિર્ણય ડગી જાય, નિર્ણય ટળી જાય, ઓળખાણ ન હોય એને, અથવા ઓગે ઓગે ઓળખાણ માન્યતા કરી લીધી હોય તેને ખરેખર ઓળખાણ હોય. એ કાદવમાં પડેલું સોનું સોનું જ હોય, પછી એ ભલે એ વખતે ઉજળું ન દેખાતું હોય, ઘણા વર્ષ તેના ઉપર માટીને ગંદકી લાગી ગઈ હોય, પણ સોનું તે સોનું જ રહે છે, એને કાટ લાગતો નથી. ગમે એવા સંજોગોની વચ્ચે જ્ઞાની જ્ઞાની જ રહે છે.
દાખલા તરીકે રામચંદ્રજીને જેમ સીતા માટે રાગ અને ભાવ હતા, એ રીતે લક્ષ્મણ માટે જે હતી, હવે એમાં છ મહિના જે છે એ 6 મહિના જે પિરિયડ છે એ કર્મની સ્થિતિ જેવી હોય કે 6 મહિના સુધી એ જ રીતે
કર્મની સ્થિતિ પણ એવી છે, એમનો ચારિત્ર ભવનનો રાગ પણ એવો છે.
હા
ત્યાં
જીવની પોતાની એક મર્યાદા આવી જાય છે,
મર્યાદા આવી જાય,
કારણ કે પોતાને જે રીતે માને છે એ દ્રષ્ટિથી એ જોવે છે.
એવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે તો એમ કહે છે પરદેવ કે એક વાર પણ તે સત્પુરુષને ઓળખ્યા નથી. એક વાર પણ જો સત્પુરુષને ઓળખે તો એને મોક્ષ માર્ગ મળે એનો નિર્માણ થાય ને થાય. ઓળખવું જુદી વાત છે. ઠાકોર પણ પ્રશ્ન કરી રાખતા હતા રોજ આપણે ગુરુને માનીએ છીએ બધા બરાબર, સત્પુરુષ તરીકે માનીએ છીએ, સમર્પણ કરીએ છીએ યથાશક્તિ બધા પોતાના બાબતમાં. તમારો પ્રશ્ન સોનું ખરીદો છો, હીરા ખરીદો છો, બજારમાંથી ઝવેરાત ખરીદો છો, તો તમારી પાસે 5,000 હતો, 5,000 નું ખરીદો, 10 લાખ હોય તો 10 લાખ નું ખરીદો, તો તમે સોનાની પરખ કે તમે ઝવેરી હીરા ઝવેરાત કરો તો ઝવેરી થઈ ગયા ખરા? અને જેના ખિસ્સામાં પૈસા ન હોય ઝવેરી હોય શકે કે નહીં? કેમ કે પરખ જુદી વસ્તુ છે. સમર્પણ કર્યું માટે ઓળખીએ છીએ એમ નથી, માનીએ છીએ માટે ઓળખીએ છીએ એમ પણ, પરખ જુદી વસ્તુ છે. અને પરખ આવે તો એક જ્ઞાને ને ઓળખે, તે સર્વ જ્ઞાને ને ઓળખે, એક હીરાને ઓળખે, તે બધા હીરાને ઓળખે, એક સોનાની કણી ને ઓળખે, બધા સોનાને ઓળખે.
સાથે સાથે એક વાત આવે છે કે જે ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે તેના જેવો
થાય છે. ડેફિનેટ
પરિણામ પણ આવું છે,
ડેફિનેટ આવે, આવ્યા વગર ડેફિનેટ આવે, એમાં સવાલ જ નથી. તો ગેરેન્ટેડ 194 નો પત્ર એમ કે છે, ઉપાલુદેવ નો પોતાના અનુભવ નો એ પત્ર છે કે જ્ઞાન પ્રાપ્તિ અમને હેથી થઈ રહી. એટલું જ નહીં, શાસ્ત્ર સિદ્ધાંત એમ કહે છે કે ત્રણેય કાળે કોઈ પણ જીવને કોઈ પણ કાળે સત્પુરુષ ને ઓળખ્યા વિના મોક્ષ માર્ગ અસંભવિત ને અશક્ય છે. પોતાનું મૂળ જ સત્પુરુષ છે અને એટલા માટે એમણે સત્પુરુષ ને ગાયા છે. પોતે સત્પુરુષ હોવા છતાં સત્પુરુષ ને ગાય નહીં સત્પુરુષ, કેમ કે લોકો આરોપ કરે, કાં તો પૂજાવા માટે આવું કરે છે. એમને એમના ઉપર આરોપ આવતો હતો, બરાબર છે, એમનો વિરોધ કરનારા હતા, પણ એમણે એક નિષ્કારણ કરુણાથી પરિપૂર્ણ નિષ્પ્રભ ભાવે એને સત્પુરુષ નો વિષય પોતાના અનુભવથી જબરજસ્ત કલમ ચલાવી છે આ વિષય ઉપર. અમે તો ત્યાં સુધી કહીએ છીએ, બધા ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ, સમયસાર નિયમસાર પ્રવચન સાર ને બીજા જેટલા ઉપલબ્ધ હોય, પણ કોઈ શાસ્ત્રમાં સત્પુરુષનો વિષય કૃપાળુદેવના ગ્રંથમાં છે રેકર્ડ બ્રેક છે. એમણે જે કલમ ચલાવી છે એ વિશે આગળ માલિક મળતો એવો વિષય છે. આગમ મુનિઓના રચેલા છે, નહોતા જાણતા એમ નથી, પણ જેને સમ્યક દર્શન થાય છે એને કેવળ જ્ઞાનની લબ્ધિ ઉત્પન્ન થાય છે. આ એક સિદ્ધાંત છે શાસ્ત્રમાં, જે જ્ઞાન જાત્યાંતર થયું એ કેવળ જ્ઞાનની જાતિનું થયું, એટલે કેવળ જ્ઞાનની લબ્ધિ ઉત્પન્ન થાય. જેમ કોઈ યોગ સાધના કરે ને લબ્ધિ ઉત્પન્ન થાય ને, એ બધી ભૌગોલિક લબ્ધિ ઉત્પન્ન થાય છે, આ આત્મિક લબ્ધિ છે. એ કેવળ જ્ઞાનની લબ્ધિ થતો સમસ્યાને ઉત્પન્ન થઈ જાય છે, તો એના પુરાવા મળે છે. સમયસારની અંદર અમૃતચંદ્રાચાર્ય ટીકા કરી છે, કુંડાચાર્ય શ્લોક લખ્યા છે, પણ જયસેનાચાર્ય કેટલીક વાતો એવી ખોલી છે જે આચાર્ય નથી ખોલી. ટોડરમલજીએ કેટલીક વાતો ખોલી છે કે જે અગમ બાદ ખોલી છે. રાજમલજીએ કળશ ટીકામાં કેટલીક વાતો ખોલી છે કે જે કુંડાચાર્ય ને અમૃતચંદ્રાચાર્ય, એવા કેટલાય જ્ઞાનીઓ છે કે જેને આગમ ઉપરાંતની વાતો ખોલી ચૂકી છે. ક્યાંથી ખોલી, કેવો જોયો? નહીં તો કારણ કે ભાઈ આગમ ભણેલા એમને, એટલે આગમ માંથી વાત લીધી ને પોતાને રુચિ ગમે એટલે પોતાની કૃતિમાં નાખી,
નિષ્કાળ અનુસાર નિષ્કાળ અનુસાર એને ઉમેરો
કર્યો. એમાં આત્મા નથી કાઢી વાત, એમ કે આગમમાં નહોતી છતાં કાઢી ક્યાં છે? તો કે આત્મા માંથી કાઢી, આત્મા તો કેવો જ્ઞાન નો ભંડાર છે. સત્પુરુષ ને નહીં સમજવા જેવી વાત છે. અને તો ઘણી વખત એ વાત ચાલે છે, એવી વાત આવે કે કાઢી દીધું આ વાત દૂરદ્રષ્ટિ પ્રકાશ માંથી. કેટલી વાત એવી છે કે જે આગમમાં નથી મળતી, સુગાની નહીં કરે, ક્યાંથી કાઢે? આચાર્યોને પણ છે કે વિજ્ઞાન લબ્ધિ તો એમને ચોથા ગુણસ્થાને પ્રગટ છે, પણ ક્યારે કયો વિકલ્પ આવે ને કયો ન્યાય આવે એનો કોઈ નિયમ નથી આમાં. આ તો મોટો સમુદ્ર છે, આગમ તો મહાસાગર છે મોટો. ક્યારે કયું તરંગ આવે, કયું બોજુ બહાર આવે, ક્યાંય કહેવાય નહીં. આચાર્યો કાઢે, જ્ઞાનીઓ કાઢે, બે કાઢી શકે, બંનેનું સામર્થ છે. ગુરુદેવ તો એ વાત કરી છે, આપણે પરમાગમ સારમાં લીધી છે કે જે ન્યાય બાર અંગ ધારે ગણધરદેવ કાઢે એ ન્યાય સમ્યક દ્રષ્ટિ કાઢી શકે છે. અગિયાર અંગે છે, ક્યાંથી કાઢે? લબ્ધિ છે. ગજબ કલમ ચલાવી છે, આફ્રિત થઈ જાય એવી વાતો લખી છે. એવી વાતો લખી ગજબ 212 તમે જુઓ એવી કલમ ચલાવી છે. ભગવાનને એમ કીધું છે તમે ખોટું નહીં લગાડતા, તમારા કરતા વધારે અમે ભક્તિ કરીએ તો તમારે ખોટું ન લગાડવું. જ્ઞાનેન્દ્રદેવને પરમાત્માને કીધું, હે પરમાત્મા તારે ખોટું ન લગાડવું, કેમ કે તારા કરતા એ વધારે સરળ છે. કે તમારે વાણી તો ક્યારેક નીકળે, કુદરત અને ક્યાં નીકળ્યું હોય ત્યારે નીકળે, અમે પૂછીએ ત્યારે જવાબ દઈએ. અમે જયારે પૂછીએ અડધી રાતે પૂછીએ તો અડધી રાતે જવાબ દઈએ. તમારા કરતા વધારે અમે એમાં કરીએ તો ખોટું નહીં લગાડ, એ તો તું કરવા જ ગયો. તારા કરતા વધારે અમે એમાં કર્યું તારે ખોટું ના લગાડ. ભાવ કલમ ચલાવે મારે પરમાત્મા નો કબજો થઈ ગયો છે મારી પાસે. ઠીક, એમ કોઈ માણસ પાસે કરોડો અબજો રૂપિયા આવી જાય અને છતાં શ્રીમંતા દેખાવા ના દે, એમને મજરીએ શું કે આપણે લક્ષ્મી બચાવી, આ બચાવી ગયો માણસ. નહીતર દેખાવ કરવા માંડે, રૂપિયો હોય ને હવા રૂપિયો દેખાડે માણસ, દેખાતો નથી. એમ પરમાત્માને બચાવી ગયા હતો, એની ગંભીરતા કેટલી ગઈ. શું અમને આવું બધું જોઈને વધારે માન આવે છે કે એ ભગવાન તારા કરતા પણ વધારે માન? તમે તો બધો વાત દેખાડો કર્યો કે જો હું તો ચાર માણસ છું કે આ તો વેપાર કરે છે ને છતાં પરમાત્મા પીડ્યા છે, ખબર પડવા દેતા નથી. અટપટી દિશામાં વધે રે એમ કે બહુ મહિમા કર્યો સત્પુરુષ નો, એટલો બધો મહિમા કર્યો, ફેન્ટાસ્ટિક વાતો. પ્રત્યક્ષ કારણ કે પરોક્ષ કારણને પ્રાપ્ત કરીને સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિપણે ઓળખતા એનું ફળ બહુ મોટું છે, નિર્માણ પદ છે. અને નહીતર સર્વજ્ઞને સર્વને કયાનું કાંઈ ફળ જ નથી, આત્મ પ્રત્યે કોઈ ફળ નથી. 504માં એ જ વાત કરી છે કે સમ્યક દર્શનને ઓળખાશ, પ્રજ્ઞાને ઓળખો તો તારે જોતું જ નથી તારું કે. પણ સમ્યક દર્શનને ઓળખાશ તો સત્પુરુષને ઓળખે, સત્પુરુષને ઓળખીશ તો કેવળ જ્ઞાને ઓળખીશ, મિત્ર કોઈને નહીં ઓળખે. સમીર દર્શનની વાત 504માં કરી છે, બહુ ગંભીર વાતો કરી છે.
એ કારણને અવલંબીને,
હા, પ્રગટ કારણને કે પરોક્ષ કારણને અવલંબીને સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિપણે ઓળખતા તેનું ફળ મહત્ છે. કેવા પત્રો લઈ પણ સમજે, સમ્યક દર્શનને સમજે. સમ્યકતા શું છે, સમ્યકપણું શું છે, સ્વભાવનું સમ્યકપણું શું છે, સ્વભાવ સમ્યક સ્વભાવ એ આત્મા છે. તો એનું સમ્યકપણ શું છે? એ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થયું છે, કેવળ જ્ઞાન એને પ્રગટ થયું. એ મૂળ મુદ્દો એ છે, એનું આત્મત્વ એ છે. સમ્યકત્વ તે આત્મત્વ છે, અને આત્મત્વ છે તે સમ્યકત્વ છે. ત્યાંથી ઓળખાણ થશે. માર્મિક વાતો આત્મ પ્રત્યે કોઈ ફળ નથી, પુણ્યબંધ થાય, પુણ્યબંધ થાય. જેમ કે પરિભ્રમણ માં આવેલા જીવો આપણે અનંત વાર સમોસરણ માં ગયા છે. સમોસરણમાં જઈને કર્તૃવૃક્ષના ફૂલથી અને મણિરત્નના દેવાથી ભગવાનની પૂજા સેવા ભક્તિ કરી છે, સાક્ષાત પરમાત્માને. કોઈને ફળ થયું ભોગવીને છૂટી ગયો, પરિભ્રમણ મળતું નથી એનાથી. એનાથી કોઈ પરિભ્રમણ ન મટે, ઓળખાણ વગર પરિભ્રમણ મટે નહીં. આ ઓળખવાનો મુદ્દો છે, જે છે એ ઓળખવા, અને એના માટે પાત્રતા. નિરહંતા, સરળપણું, નિરસપણું, ઉદય ભાવોમાં નિરસપણું. એ જ્યાં સુધી આત્મકલ્યાણના લક્ષ્યે એ ગુણો ઉત્પન્ન ન થાય આત્માર્થિતામાં, ત્યાં સુધી ઓળખાણ થવાની ક્ષમતા કે યોગ્યતા ન આવી શકે. અને ત્યાં સુધી બધું એમ જ ઓગે કોઈક સમજાથી શાસ્ત્રોના શાસ્ત્રો ભણીને વિદ્વાન થઈ જાય, કે દીક્ષા લઈને પંચમાં વર્ગમાં થઈ જાય. મૂળ ચીજ આ છે. આ જ્યાં સુધી શરૂ ન થાય ત્યાં સુધી બાકીનું બધું ક્રમભંગ કાર્ય પદ્ધતિ છે, એનો ક્રમ જ સ્વરૂપ નથી. મૂળ વાત આ છે. એ વાત ફેરવી ફેરવીને કરે છે.
કયા વિશે?
તમામ ઉદયોમાં કેટલા તો ઉદયના પ્રસંગો અને ઉદય ભાવો છે, એમાં આત્મકલ્યાણની ભાવના વશ નિરસપણું આપવું જોઈએ. આમ તો વૈરાગ્યની મતિને આવે છે ને, એ પણ બાલા થઈ જાય છે, જંગલમાં વ્યા જાય છે રાખ છોડીને. આત્મકલ્યાણની ભાવના પૂર્વક નિરસતા આવી જાય, એ ભાવનાના કારણે નિરસતા આવી જાય, તો એ યથાર્થતા આવે છે, યથાર્થ છે. નહીતર યથાર્થ વૈરાગ્યક્ષમ થયો. નિરહંકાર એટલે શું લેવું છે? કે પોતાપણું થાય છે રાગ અને રાગના વિષયમાં. તો આ મારો છે એમ દેખાય છે. બે છોકરા બાજુમાં રમતા હોય તો આ મારો છે, આ પાડોશીનો છે, એવો ભેદ પડી જાય છે. ખરેખર તો કોઈ આત્માનો નથી. એ જે અહંપણું એટલે પોતાપણું આવે છે, એ મિથ્યાભાસ છે. કેમ કે આત્માનું કોઈ નથી, એ જગતનો પદાર્થ છે, જગતનો જીવ છે, બીજું કાંઈ નથી. પણ જે પોતાપણે ભાસે છે એ અહંપણું પોતાપણું છે, એમાં નિરઅહંતા એ પ્રેક્ટિસ છે. અહંતાને મટાડવાની એક નિરઅહંતાની પ્રેક્ટિસ છે, એનો પણ એક પ્રયોગ કરે છે મુમુક્ષુજી. એ પ્રયોગ પ્રેક્ટિકલ સાઈડમાં જ્યારે આવે છે અને નિરંતર કેળવાય છે ત્યારે આત્માર્થીપણો આવે છે. ત્યાં સુધી આત્માર્થીપણો નથી આવતું. ગુણ જિજ્ઞાસા, ગુણ જિજ્ઞાસા, નિરંતરપણું, સરળપણું અને નિરસપણું, આ ચારપાંચ મુખ્ય ગુણો આત્માર્થીના જે છે, એ આત્મકલ્યાણ વર્ષ ઉત્પન્ન થયા હોય તો એ સત્પુરુષને ઓળખવાની યોગ્યતામાં આવી શકે છે.
એટલે અનભ્યાસ કરીએ છીએ. જેમાં અનભ્યાસના પરિચય કરે છે.